हर हर महादेव हर। ईस्वी सन 1665ના નવેમ્બર મહિનાની 4 તારીખે મહંમદ શાહ આદિલનું અવસાન થયું અને બીજાપુરનો સગરો કારોબાર એની બેગમ તાજ ઉલુ મુખદીરાતના હાથમાં આવ્યો। તાજ બેગમને લોકો ઉલિયા જનાબાના નામે પણ ઓળખતા હતા। મહંમદ આદિલના મૃત્યુ પછી અલી નામના એક છોકરાને દત્તક સ્વીકારી એણે સત્તાના સૂત્રો સંભાળ્યા। આ સમયે શિવાજી મહારાજની પુત્રી સકવારબાઈના વિવાહ ફલટણના બજાજી નાયક નિંબાલકરના પુત્ર મહાદેવ સાથે સંપન્ન થયો। એ જ અરસામાં 14 મે 1657ના રોજ શિવાજી મહારાજને ત્યાં પુત્ર જન્મ થયો, જેનું નામ સંભાજી રાખવામાં આવ્યું। આદિલશાહીમાં ઘોર અવ્યવસ્થા પ્રવર્તી હતી। દિલ્હીમાં પણ એ જ હાલત હતા। શાહજહાં સખત બીમાર હતો અને ઔરંગઝેબ દક્ષિણનો સૂબો હતો। દક્ષિણનો સૂબો હોવા છતાં ઔરંગઝેબનું તમામ લક્ષ્ય દિલ્હી તરફ હતું, કારણ કે શાહજહાંના 4 પુત્રો દારા, સુજા, ઔરંગઝેબ અને મુરાદમાં શાહજહાંને સૌથી વિશેષ પ્રેમ અને લાગણી પોતાના મોટા પુત્ર દારા પ્રત્યે હતી। શાહજહાં ચાલાક હતો, એ ઔરંગઝેબને ખૂબ જ સારી રીતે ઓળખતો હતો। એને ખબર હતી કે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો દારાના હકને દુબાડી ઔરંગઝેબ દિલ્હીના સિંહાસને ચડી બેસશે। આ કારણે જ એણે ઔરંગઝેબને દૂર દક્ષિણમાં ધકેલી દીધો હતો। ઔરંગઝેબ કોઈપણ ભોગે દિલ્હીની સહેજ સાહત ઈચ્છતો, એટલે દક્ષિણમાં હોવા છતાં એનું તમામ ધ્યાન દિલ્હી તરફ હતું। શિવાજીએ આ તકનો લાભ લઈ પોતાના એક સરદાર બાપુજી રાજેંકરને કલ્યાણ મેળવી લેવા અને કૃષ્ણાજીને ભિવંડી મેળવી લેવા રવાના કર્યા। બંને સેનાનાયકો વિજયી બન્યા। આ દરમિયાન શિવાજીએ નૌસેનાનો બેડો પણ તૈયાર કર્યો અને સાગર સૈન્ય ઊભું કર્યું। હપ્સી, પોર્ટુગીઝ, અંગ્રેજ વગેરેની ચાંચિયાગીરી ઉપર આ રીતે અંકુશ મુકાયો। ધીમે ધીમે સારોય કોંકણ પ્રદેશ શિવાજીએ મેળવી લીધો। 23 એપ્રિલ 1657ના દિવસે તો હજુ શિવાજીએ દક્ષિણના મોગલ સુબા ઔરંગઝેબ સાથે સંધિ કરાર કર્યા હતા। આ શાહી હજુ તો સુકાઈ પણ ન હતી। 23 એપ્રિલ 1657ની મધ્યરાતે શિવાજીએ મોગલ પ્રદેશનો દુર્ગ જુજાર જીતી લીધો। આ જીત તો ફક્ત કહેવા પૂરતી જ હતી, શિવાજીને તો લૂંટ કરવી હતી, કારણ કે એ સખત નાણાં ભીડમાં હતા। જુજાર નગર મોગલ પ્રદેશનું એક ધનવાન નગર હતું। રૂપિયા 10 લાખ રોકડા, ઝવેરાત, કિંમતી બહુમૂલ્ય વસ્ત્રો, દારૂગોરો, વિપુલ સામગ્રી, 700 ઘોડા વગેરે મેળવી લઈ શિવાજી મહારાજ જેમ આવ્યા હતા એમ અંધકારમાં ઓગરી ગયા। મોગલ સુબો કંઈ સમજે વિચારે ત્યાં તો શિવાજી અહમદનગર ઉપર ત્રાટક્યા। દુર્ગપતિ નાસિર ખાને સામનો કર્યો પણ એ ટકી ન શક્યો। 6 લાખ રૂપિયા, ઝવેરાત વગેરે લૂંટી શિવાજી પાછા ફરી ગયા। હવે ઔરંગઝેબની આંખ ઉઘડી ગઈ। એણે તત્કાળ નૌસિર ખાન, મીર જુમલા અને મુલતફત ખાનને શિવાજી ઉપર તૂટી પડવાનો આદેશ આપ્યો। ઔરંગઝેબે તત્કાળ પોતાના સેનાનાયકોની સભા બોલાવી। આ શું, તમે શું કરો છો, ઊંઘો છો કે જાગો છો? હજુર, મુલતફત ખાન બોલી ઉઠ્યો, શિવાજીએ તો આપણી સાથે સંધિ કરી છે। મૂર્ખ, ઔરંગઝેબ પ્રાડ્યો, એ ચાલાક ચોર આપણને બનાવી ગયો, આપણો તાબેદાર હોવાનો દેખાવ કરી એ મોગલ ખજાનો લૂંટી ગયો, તમે તમામ મૂર્ખ છો। સરદારો તો સમજતા હતા કે મહામૂર્ખ કોણ છે, તાબડતોબ શિવાજી ઉપર ઘસી જાઓ, એના સારાય મુલકને ઉજ્જળ બનાવી મૂકો, લોકોને કાપી નાખો, મંદિરો તોડી નાખો, ખેતીને સળગાવી દો, પુના કબજે કરો, એણે જીતી લીધેલા આદિલશાહીના તમામ દુર્ગો મેળવી લો, જાઓ ફતેહ કરો, ફતેહ વગર મને મોં નહીં બતાવતા. મોગલ સેના પાણીના પૂરની જેમ ઘસી અને ગાંડીતુર નદીની જેમ ફેલાઈ ગામના ગામ ઉજ્જડ થવા લાગ્યા. હજારો નિર્દોષ નાગરિકો કપાઈ મર્યા. આ જોઈ શિવાજીનું હૃદય દ્રવી ઉઠ્યું. સાગર જેવડી મોગલ ફોજનો સામનો કરવો એ વાત અસંભવ હતી, એટલે શિવાજીએ રઘુનાથ પંતને ઔરંગઝેબ પાસે મોકલ્યા. હજુર, રઘુનાથ પંતે શિવાજી વતી કહ્યું, અમારી ભૂલ થઈ ગઈ, અમારા કેટલાક યુવાન સરદારોએ આવી ભૂલ કરી નાખી. શિવાજી આ ભૂલ માટે ક્ષમા માંગે છે. શિવાજી મહારાજે કહેવડાવ્યું છે કે આપ ફરમાવો ત્યારે આપની સેવામાં એ હાજર થશે. તમારો શિવાજી વળી મહારાજા ક્યારથી બની ગયો? એ મહારાજા ભલે હોય હજુર, રઘુનાથે કહ્યું, પણ આપના સેવક છે. અમે આપને હર પ્રકારની સહાય કરવાનું વચન આપીએ છીએ. ઔરંગઝેબ મહાસઢ હતો. એણે વિચાર્યું કે ભવિષ્યમાં શિવાજીને જોઈ લેવાશે. વળી એને સૌથી મોટી ફિકર દિલ્હીની હતી, એટલે દક્ષિણમાં તત્પુરતા વધુ દુશ્મનો ઊભા ન કરવાનું એણે વિચાર્યું. જાઓ તમારા શિવાજીને કહો કે ઔરંગઝેબ ફક્ત એક જ વખત માફી આપે છે, હવે પછી જો શિવાજી એક પગલું પણ ખોટું ભરશે તો હું દક્ષિણના તમામ હિન્દુ રાજ્યોની ગોર ખોદી નાખીશ. એ દરમિયાન દિલ્હીથી ફરમાન આવ્યું કે દક્ષિણની સેનાનો એક ભાગ તત્કાર મારવા મોકલી આપવો. બીજા એક સમાચાર પણ આવ્યા, શહેનશાહ શાહજહાં મરણ પથારીએ છે. પાણી પીવા પણ ઔરંગઝેબ ન રોકાયો, એ તુરત જ દિલ્હી દોડ્યો. અહીં દક્ષિણમાં હવે શિવાજીને જોઈએ એવું વાતાવરણ મળી ગયું. જે જેની આગેવાની નીચે સેના રવાના કરી. શિવાજીએ આદિલશાહીના રાયબાગ અને અડગલના દુર્ગો જીતી લીધા. બીજાપુરની જબરજસ્ત સેના આ સમયે સેનાપતિ રુસ્તમ જમાનની આગેવાની નીચે કુંડાલ જીતવા રવાના થઈ ચૂકી હતી. કુંડાલના જાગીરદાર લખમ સાવંત આદિલશાહી ફોજનો સામનો કરવા અસમર્થ હતો. એણે તુરત જ શિવાજીની મદદ માગી. જાતે મદદ માગવા આવેલા લખમ સાવંતને શિવાજીએ કહ્યું, જુઓ લખમજી, તમારો અડધો પ્રદેશ તમારે અમને આપવો પડશે. બીજું, તમે આજથી હિન્દુપત પાતશાહીના સરદાર બની જાઓ છો. તમારે અમે જ્યારે માંગીએ ત્યારે મદદ કરવી પડશે તો હું મદદ કરું. લખમ સાવંતે શિવાજીની શરતો સ્વીકારી લીધી. શિવાજી મહારાજ પોતે ફોજ લઈ ચઢ્યા. રુસ્તમ યમાનને ખબર પડી કે શિવાજી આવે છે, એટલે અડધે રસ્તેથી જ પાછો ફરી ગયો. ગોવલેકર સાવંતે આ વખતે શિવાજીના ચરણે એક તલવાર ભેટ મૂકી. મહારાજ, આ તલવાર નથી પણ વજ્ર છે. દુનિયામાં આવી તલવાર હજુ બીજે એકે બની નથી. શું વાત કરો છો? શિવાજી ચકિત બની ગયા. સાચી વાત કરું છું પ્રભુ, ગોવલેકરે કહ્યું. ખાતરી કરો, લોખંડના સ્તંભને પણ કાપી નાખવાની તાકાત છે એ તલવારમાં. એને બે ધાર છે, એ સાક્ષાત ભવાની તલવાર છે. શિવાજીએ તુરત જ મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી. સાચે જ એક અદ્ભુત ચીજ હતી. એની ધાર, એની લંબાઈ, એનું પાણી, એનો ચરકાટ, જાણે સૂર્યકિરણનો સમૂહ પોતાના હાથમાં ઉતરી આવ્યો હોય એમ શિવાજીને લાગ્યું. ગોવલેકર, બોલો તમને શું ઇનામ આપું? શિવાજી બોલ્યા, તમારી તલવારમાં ભવાની પ્રસાદી છે. દેવી મહાકારીની જીવવા સમી છે તમારી તલવાર. બોલો શું આપું? મહારાજ, ગોવલેકરે હાથ જોડ્યા, હું માંગું એ મને આપશો? શું તમને કોઈ શંકા છે ગોવલેકર? પ્રભુ, ગોવલેકરે કહ્યું, મારે તો હિન્દુપત પાતશાહી જોઈએ છે. શિવાજીએ દોડીને ગોવલેકરને છાતીએ લગાડ્યા. ગોવલેકર, શિવાજી બોલ્યા, થશે એમ જ થશે. આ ભવાની તલવાર આપણને હિન્દુપદ પાતશાહી લાવી આપશે. યાવલી પાસે મોરો પંતે એક નવો દુર્ગ બનાવી કાઢ્યો. શિવાજી મહારાજ ત્યાં જઈ પહોંચ્યા. પ્રભુ પંતે કહ્યું, એક શિવલિંગ મળી આવ્યું છે, સ્વયંભૂ છે. શિવાજી મહારાજે શિવલિંગની પૂજા કરી. આ આપણા કેદારેશ્વર પ્રભુ છે અને આ ગઢનું નામ શું રાખશું મહારાજ? પંતે પૂછ્યું, પ્રતાપગઢ. શિવાજી મહારાજ મલક્યા, વાહ પ્રભુ. પંત બોલ્યા, જ્યાંથી આપનો પ્રતાપ ઉદયમાન થયો છે એ ગઢને તમે ભલું નામ આપ્યું. પંત, ઔરંગઝેબ દિલ્હી દોડી ગયો છે. શિવાજી બોલ્યા, શાહજહાં હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. મોગલ શાહજાદાઓ હવે શહેનશાહત માટે લડી મળશે એ નક્કી. મેં સાંભળ્યું છે કે આદિલશાહી ફોજ તૈયાર થઈ રહી છે. મહારાજ, પંત બોલ્યા, આપણે છાપા મારતો યુદ્ધો ખૂબ જ લડ્યા, હવે મેદાની યુદ્ધમાં ઉતરવું પડશે. બીજાપુરમાં એક જાહેર સભામાં આદિલશાહે સમસ્ત રાજ્યના સર્વોચ્ચ સેનાપતિઓને એકઠા કર્યા. શિવાજીનો અંત લાવવા માટે આજે આ જાહેર સભા મેં બોલાવી છે. આ સભામાં જનતાના પ્રતિનિધિઓ પણ હાજર છે. અલી આદિલશાહી બોલી ઉઠ્યો, શિવાજીએ બીજાપુર રાજ્યને ધમરોળી નાખ્યું છે. આપણા દુર્ગો ચાકણ, જેજુરી, ઇન્દાપુર, પુરંદર શિવાજી હડપ કરી ગયો છે. પ્રતાપગઢનો બહુ મજબૂત દુર્ગ એણે રચ્યો છે. સુયા અને રોહિડા એણે જીતી લીધા છે. લોહગઢ, મનરંજન, માહુલી, મહાગઢ, કલ્યાણ અને ભિવંડી પણ હાથમાંથી ગયેલ છે. હજુર, એક સરદાર બોલી ઉઠ્યો, શિવાજીએ એની નૌસેના પણ તૈયાર કરી લીધી છે. બીજાપુરની માનહાનિ થાય છે, સલ્તનતના વિશાળ સૈન્યની શિવાજી ઠેકડી ઉડાડે છે. હું આજે આ સભામાં પાનનું બીડું મૂકું છું અને પડકાર આપું છું કે શિવાજીને નામશેષ કરી નાખવાની હિંમત કોનામાં છે? સેંકડો ભીમકાય સેનાપતિઓ વિચારમાં પડી ગયા. એકે સુવર્ણથારમાં પાનનું બીડું ઉઠાવે છે? અલી અદિલશાહે ગર્જના કરી, હું મારું તમામ સૈન્ય એ મહાવીરની સેવામાં મૂકી દઈશ. ઉઠાવો પાનનું બીડું, ઉઠાવો. સેનાપતિઓ, સેનાનાયકો, સરદારો, અમીરો, ઉમરાઓ, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ સર્વે ઝાંખા પડી ગયા. કારણ કે શિવાજી સામે યુદ્ધ લડવું એટલે શું એ સૌ કોઈ સમજતા હતા. કોઈ મત નથી, અલી ક્રોધથી ગરજી ઉઠ્યો. અરે, આદિલ શાહીના મુસ્લિમ સેનાપતિઓમાંથી શું શૌર્ય પરવારી ગયું? એક ડુંગરના ઉંદરને મારવાની હામ કોઈનામાં નથી બચી. શું અલમસ્ત સોઢ ઊભો થયા એમ અફઝલ ખાન ઉઠ્યો, બીડું ઉપાડ્યું અને મોઢામાં મૂક્યું. હજુર, હું શિવાજીને જીવતો કે મરેલો તમારા કદમોમાં રજૂ કરીશ. અલી આદિલશાહ ઉઠ્યો. એણે આગળ વધી પોતાની તલવાર અફઝલ ખાનની કમરે બાંધી. શાબાશ અફઝલ ખાન, તમે વીર છો, રણચતુર છો. તમારા વિજયના સમાચાર જાણવા હું આતુર છું. ઊંચામાં ઊંચી જાતના વસ્ત્રો, આભૂષણો અને સોનાની મૂઠવાળી તલવાર તથા કટાર આપી ભર્યા દરબારમાં અલી આદિલે અફઝલનું બહુમાન કર્યું. અફઝલ ખાન પ્રચંડ હતો. 6.5 ફીટની ઊંચાઈ, કદાવર દેહ, મોટી લાલ આંખો, તીક્ષ્ણ નાસિકા, કરડો ચહેરો, ચહેરા ઉપર યુદ્ધના રૂઝાયેલા જખમોના ડાઘ, લાંબા હાથીની સૂંઠ જેવા બાહુઓ અને શ્યામ રંગ. અફઝલ અર્જલ હતો. એ એક વીર યોદ્ધો જ ન હતો, પણ લાખોની સેનાને દોરવવાની તાકાત ધરાવતો પ્રખર રણપંડિત પણ હતો. એ ચાલાક હતો, સઢ હતો, ધૂર્ત હતો. શાહજી અને એના ભોંસલે પરિવાર માટે એના મનમાં ભયંકર ધિક્કાર હતો. શિવાજીના મોટાભાઈ સંભાજીને રણમોરચે દગાથી મરાવી નાખનાર આ અફઝલ જ હતો. પોતાના બહુમાનના પ્રત્યુત્તરમાં એણે કહ્યું, હજુર આપ નિશ્ચિંત રહો, હું ઉંદરના ટુકડે ટુકડા કરી નાખીશ. હું દૂર કર્ણાટકમાં રહ્યો એટલે જ એને મોકો મળી ગયો અને આપણો મુલ્ક પચાવી પાડ્યો. હવે તમે જુઓ કે અફઝલખાન શું ચમત્કારો સર્જે છે. શાબાશ શાબાશ શાબાશ, ચારે તરફથી અફઝલની પ્રશસ્તિ શરૂ થઈ. એક વિશાળ જબરજસ્ત આક્રમણની તૈયારી શરૂ થઈ. સાગર જેવડી વિશાળ સેના એકઠી થવા લાગી. તંબુઓ, સામિયાણાઓ, અન્નભંડાર, વસ્ત્રભંડાર, શસ્ત્રભંડારના ઢગલા થવા લાગ્યા. આદિલશાહી રાજ્યની તમામ ચતુરંગી સેના બીજાપુરમાં એકઠી થવા લાગી. હજારો ઘોડા, ખચ્ચરો, ઊંટો, હાથીઓ, રેંકડાઓ, અશ્વ ગાડીઓ, બરોદો, ભરતગાડાઓની વણઝાર શરૂ થઈ ગઈ. અંબરખાન, મુસેખાન, હસનખાન, યાકુતખાન, અંકુશખાન, સિદ્ધિ, હિલાલ, ગોરપડે, નાઈકજી, પાંડરે, કલ્યાણજી, જાધવ, મુંબાજી ભોંસલે, ઝુંઝારરાવ ઘાટકે, કાટે, જીવાજી દેશકાંતે, સૈયદ બંડા, અબ્દુલ સૈયદ, પિલાજી મોહિતે, રહીમખાન, શંકરાજી મોહિતે, પહેલવાન ખાન, સૈફ ખાન વગેરે સેંકડો સેનાપતિઓ પોતાની 5000 અશ્વસેના સાથે અફઝલખાનની સાથે જોડાયા. સેંકડો કારકુનો, ખજાનચીઓ, હિસાબનીસો, આંકડા શાસ્ત્રીઓ અને હજારો ગુપ્તચરો બીજાપુરમાં એકઠા થઈ ગયા. પ્રસ્થાન શરૂ કરતાં પહેલાં જ અફઝલખાને પોતાની 200 રખાતોને કાપી નાખી. બીજાપુરની નજીક તોખે નામના સ્થળે આજ પણ આ કબરો મોજૂદ છે. અફઝલ ગર્વિષ્ઠ હતો. સ્વભાવે ક્રૂર, ઘાતકી અને દગાબાજ કહેવાય છે કે એ મહંમદ આદિલશાહનો દાસી પુત્ર હતો. એક લોકવાયકા પ્રમાણે એ સુલતાના રસોયાનો પુત્ર હતો. જે હોય તે, પણ ખરેખર અફઝલખાનનું શૌર્ય અદ્ભુત હતું. એની વ્યૂહરચનાઓ અભેદ હતી. યુદ્ધકાળનો એ પારંગત પંડિત હતો. એ ભીમકાય હતો. કોઈ પણ અશ્વ એને ઉચકી શકતો નહીં. એ પાલખીમાં પણ ન બેસી શકતો. હાથી ઉપર જ એ સવારી કરી શકતો. ઓછામાં ઓછું 12 માણસ જમે એટલું એટલો જમી લેતો. એ કટ્ટર મુસલમાન હતો. ચુસ્ત ઇસ્લામી માર્ગી મંદિરોને તોડવામાં અને મૂર્તિઓના ટુકડા કરવામાં એને આનંદ મળતો. એ બુદ્ધ સિકન હતો. શાહજી સાથે એને અંગત દ્વેષ હતો. મહંમદ આદિલના મહાસેનાપતિ ખાન મહંમદને અફઝલખાને જ મરાવી નાખેલો. એની પોતાની મુદ્રા પણ અજીબ હતી. આજ્ઞાપત્રોમાં અને પત્રવ્યવહારમાં એની આ મુદ્રા નીચે પ્રમાણે રહેતી. ગર અર્જ કુનદ સિફર અલા ફજલ ફુજલા વ ફજલ અફજલ અઝ હર મુલકી બજાએ અસિબહ આવાઝ આયાદ અફજલ અફજલ. સ્વર્ગને આગણે એકઠા થયેલા સર્વોચ્ચ માણસોમાંથી અફઝલખાનની તુલનામાં આવી શકે એવો માણસ કોણ? એવો પ્રશ્ન જ્યારે જ્યારે ઉઠે છે ત્યારે મારાના દરેક મણકાની જેમ એક જ અવાજ આવે છે, અફઝલ અફઝલ અફઝલ. 10,000 પદાતિ સેના, 12,000 અશ્વસેના અને કુલ 500 તોપો સાથે ઈસવીસન 1659 એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયામાં અફઝલખાને બીજાપુર છોડ્યું. અફઝલખાનની હિલચાલની રજેરજ માહિતી શિવાજી પાસે પહોંચતી જતી હતી. શિવાજીના ગુપ્તચરો ખાનની વિરાટ સેનામાં ચોખામાં મગદાર ભરે એમ ભરી ગયા હતા અને આદિલશાહી સેનાની ગુપ્ત યોજનાઓ શિવાજી મહારાજને પહોંચાડી રહ્યા હતા. અફઝલખાન સૌ પ્રથમ તુલજાપુર પહોંચ્યો. તુલજાપુરમાં ભવાની માતાનું પુરાણ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. સારાય મહારાષ્ટ્રની આરાધ્ય દેવી માં ભવાની આ મંદિરમાં બિરાજતા હતા. કહેવાતું હતું કે તુલજાપુરના માં ભવાની શિવાજી ઉપર પ્રસન્ન થયેલા અને એમને પ્રગટ રૂપે દર્શન આપેલા. અફઝલખાને મંદિરને પાયામાંથી પછાડ્યું, પથ્થરે પથ્થર અને ઈંટ ઈંટ તોડી નાખી. પછી પોતાની કદાવર ગદા ઉઠાવી એ ભવાનીની મૂર્તિ સામે આવી ઊભો. અરે ઓ શિવાજીની આરાધ્ય દેવી, તારા શિવાજીને કહે તારું રક્ષણ કરે. ગદાના પ્રચંડ પ્રહારે એણે ભવાનીની મૂર્તિના ટુકડે ટુકડા કરી નાખ્યા. બુદ્ધ સિકન કુદ્ર સિકન હોવાને દાવે એણે પોતાની ગદાથી મૂર્તિને ચૂરચૂર કરી નાખી અને પોતાના પગ તરે મસરી નાખી. અફઝલખાન માં સઢ હતો. એ જાણતો હતો કે શિવાજી પોતાના દુર્ગોમાંથી બહાર નહીં નીકળે. શિવાજી મેદાની યુદ્ધમાં આવે તો પલકવારમાં અને મસરી નાખવાનો એનો ઈરાદો હતો. મૂર્તિને તોડવા પાછળ એના બે ઈરાદા હતા. એક તો શિવાજી ક્રોધથી પાગલ બની પોતાનું સૈન્ય લઈ બહાર આવે, અને બીજો ઈરાદો એ હતો કે હિન્દુ પ્રજા જોઈ શકે કે શિવાજી પોતાની આરાધ્ય દેવની રક્ષા પણ ન કરી શક્યા. શિવાજીને આ સમાચાર મળ્યા પણ એણે પોતાનું સંતુલન ન ગુમાવ્યું. મંદિર અને મૂર્તિ નવેસરથી બનાવશું, હરકત નહીં, એને આવવા દો, નજીક વધુ નજીક આવવા દો. આખરે તો મા ભવાનીની જે ઈચ્છા હશે એ જ થશે. પણ મહારાજ જે જે બોલી ઉઠ્યા, આપણી આરાધ્ય દેવીનું મંદિર તૂટે એ સહન નથી થઈ શકતું, એ તમને ઉશ્કેરવા માંગે છે. જે જે શિવાજી બોલ્યા, તમે ઉશ્કેરાઈ જાઓ, ક્રોધના આવેશમાં આવી જાઓ, એ તો એ ઈચ્છે છે. નહીં જે તે વીર હંમેશા ધીર પણ હોવો જોઈએ. આપણે એની જારમાં ફસાવવું નથી પણ આપણી જારમાં ફસાવવો છે. મહારાજ તો હવે શું કરવું છે? રાજગઢ ખાલી કરો, શિવાજી બોલ્યા. પ્રતાપગઢ? શાબાશ જે તે શિવાજી મલકાયા. આપણી તમામ તાકાત જાવલીના અરણ્ય મધ્યે પ્રતાપગઢમાં એકઠી કરો. મોરો પંતને કહેવડાવો કે અમે બધા ત્યાં આવીએ છીએ. પ્રતાપગઢ અદ્ભુત દુર્ગ છે. મહારાજ જે જે બોલી ઉઠ્યા, દુર્ગ અભેદ છે એ વાત સાચી. શિવાજીએ માથું હલાવ્યું. દુર્ગને તો તોપો પણ તોડી શકે એમ નથી, એવો મજબૂત મોરો પંતે એને બનાવ્યો છે. પણ જે જે આપણે માટે અભેદ કવચ જેવું છે. જાવલીનું જંગલ, એની વિકટ કરાળો, જોખમી રસ્તાઓ, વાંકી ચૂકી પર્વતમાળાઓ, ઊંડી ખીણો અને અસંખ્ય નદી નારા, આ જંગલમાં અફઝલને આવવા દો. મહારાજ મહારાજ તે તેના મગજમાં હવે શિવાજીની યોજના ઉતરી ગઈ. એ ચિત્કારી ઉઠ્યા, મહારાજ આપ મહાન છો, ખૂબ જ મહાન. તમારા જેવો પુરુષ જ હિન્દુપદ પાતશાહી સ્થાપી શકે. ઠેર ઠેર સંદેશવાહકો પહોંચી ગયા. શિવાજી મહારાજનું તમામ સૈન્ય પ્રતાપગઢના કિલ્લામાં આવી ભરાયું. પંત શિવાજી મહારાજે આવતા વેઠ પૂછ્યું, અન્ન ભંડાર અને શસ્ત્ર ભંડાર કેમ છે? ફિકર ન કરો મહારાજ, બધી વ્યવસ્થા થઈ ચૂકી છે, પંતે કહ્યું. પંત શિવાજી હસ્યા, આજે આ તમારો અભેદ દુર્ગ ખૂબ જ ઉપયોગી સાબિત થયો. મુસ્લિમ રક્ષથી આ ગઢના પથ્થરે પથ્થરને ટેકરે ટેકરાને સ્નાન કરાવવું છે. મા ભવાનીની કૃપાથી એમ જ થશે. મોરો પંતે કહ્યું, મા ભવાનીની મૂર્તિને રાક્ષસે તોડી નાખી. શિવાજી બોલ્યા, તમે સાંભળ્યું? મહારાજ પંત બોલ્યા, મંદિર અને મૂર્તિ માણસની રચના છે. માણસ પોતે જ નાશવંત છે તો એની રચના પણ નાશવંત હોય એમાં શી નવાઈ? સાચી વાત તો છે ભાવનાની તમારા હૃદય, કે જ્યાં સુધી મા ભવાનીની અદૃશ્ય મૂર્તિ કંડરાયેલી છે ત્યાં સુધી ભાવના મરવાની નથી. અફઝલખાનને શિવાજીની પ્રવૃત્તિની ખબર પડી એટલે એ ખડખડાટ હસ્યો. એ ઉંદર ગભરાઈ ગયો. અરે, અત્યારથી જ ભાગાભાગ શરૂ કરી દીધી. અફઝલખાને માણકેશ્વરની મૂર્તિને તોડી શિવાજીની હિલચાલની ખબર પડતા જ એ તત્કાલ પંઢરપુર પહોંચ્યો. પંઢરપુરમાં ભારત વિખ્યાત વિઠ્ઠોબાજીનું ભવ્ય મંદિર છે. સારાય દેશનું એ એક પૂજ્ય પવિત્ર તીર્થ સ્થળ છે. હિન્દુ માત્રના આરાધ્ય દેવ વિઠ્ઠોબાજી છે. અફઝલે સૌથી પહેલું કામ મંદિર તોડવાનું કર્યું. એણે મંદિર તોડ્યું અને મૂર્તિ પણ તોડી. શિવાજીને સમાચાર મળ્યા. હરકત નહીં, એ બોલ્યા, આપણે ફક્ત એક જ લડાઈ લડવી છે, અનેક નહીં. મંદિરો, શિવાલયો, દેવાલયોને નષ્ટ કરતો અફઝલખાન કોઈ મહાવંટોળની માફક આગળ વધ્યો. ફલટણ જાગીરના જાગીરદાર બજાજીને પકડ્યા અને એને અનેક પ્રકારની શારીરિક પીડાઓ આપી. છેવટે એની ઉપર તલવાર ચલાવવાનો હુકમ આપ્યો અને દેહાંત દંડની સજા ઘોષિત કરી. શું ગુનો હતો બજાજીનો? બજાજી તો બિચારો આદિલ શાહનો ચુસ્ત ભક્ત હતો. શિવાજી સાથે એને અણ બનાવ હતો. તો પછી કારણ? કારણ કે બજાજી શિવાજી મહારાજનો સારો હતો. શિવાજીના પત્ની સહીબાઈનો એ સગો ભાઈ હતો. શિવાજીને જ્યારે ખબર પડી કે બજાજીનો વધ થઈ રહ્યો છે ત્યારે પણ એ પોતાની યોજનામાંથી જરાય વિચલિત ન થયા. પણ એ બજાજીને કોઈ પણ ઉપાય બચાવી લેવા માંગતા હતા. અફઝલખાનની સેનામાં મરાઠા સેનાપતિ નાઇકજી પાંડરે ખૂબ જ પ્રતિભા સારી હતા. શિવાજીએ પોડરેને સંદેશો મોકલ્યો, પાંડરેજી, કોઈ પણ ઉપાયે બજાજીને બચાવો, એનો પ્રાણ બચાવો. તમારી પ્રતિભાનો ઉપયોગ કરો, તમારા પ્રભાવનો ઉપયોગ કરો. તમે એક જ એક એવા માણસ છો કે જે બજાજીને બચાવી શકે. ખાન તમારો શબ્દ નહીં ઉઠાવે. શિવાજીનો સંદેશો વાંચી પાંડરેએ તત્કાળ નિર્ણય લીધો. એ તલવાર બાંધી ખાનના સમિયાણામાં દાખલ થયા. ખાન પાંડરેએ સીધી સેનાપતિની ભાષામાં જ વાત શરૂ કરી. બજાજીનો વધ કરવો ઉચિત નથી. બજાજી અમારા સગા છે. આપણી સેનામાં બજાજીના ઘણા આપ્તજનો છે. આપણી સેનાનો મરાઠા વિભાગ આ વાત સહન નહીં કરી શકે. સેનામાં બળવો થાય તો શું થાય એ તો સમજી શકો છો. ખાન ચેતી ગયો. પાંડરે શું કહેવા માંગે છે એ વાત એ સમજી ગયો. પાંડરે ખાને કહ્યું, ભલે, બજાજી જો 60,000 સુવર્ણ મુદ્રાઓ દંડની ભરી આપે તો હું એને છોડી મૂકું. તમે એને છૂટો કરો તો જ એ કંઈક કરી શકે. ખાને બજાજીને બોલાવ્યો. 60,000 સોના મોર દંડની ભરો તો હું તમને છોડું. બજાજીએ પોતાની જાગીર ગીરવી મૂકી 60,000 સોના મોર વ્યાજે ઉપાડી દંડ ભર્યો. ખાને એને મુક્તિ આપી. અફઝલખાને હવે પોતાની વિશાળ સેનાને કૃષ્ણા નદીને કાંઠે દોરી એ વાઈ પહોંચ્યો ત્યારે ચોમાસું જામી પડ્યું. પ્રગાઢ અરણ્યો, ભરપૂર ગાંડીતુર નદીઓ, ખીણો કંદરાઓમાંથી આવડી મોટી સેનાને દોરવી એ અસંભવ બની ગયું. ખાને વાઈમાં મુકામ કર્યો. શિવાજી પાસે ખાનની તમામ માહિતી હતી પણ એ મેદાની યુદ્ધમાં ઉતરવા માંગતા ન હતા. કારણ કે આદિલશાહી સેના વિરાટ હતી. પોતાના બહાદુરોને એ નાહક કપાવી નાખવા નહોતા માંગતા. વિના કારણ લોહીની નદી ન વહેવી જોઈએ એ એમની નીતિ હતી. યુદ્ધ થાય તો વિજય પોતાને જ મળવો જોઈએ એવી શ્રદ્ધા જ્યાં સુધી ન જન્મે ત્યાં સુધી એ આગળ વધવા માંગતા ન હતા. યુદ્ધ મંત્રણા માટે શિવાજીએ પ્રતાપગઢના એક શિબિરમાં પોતાના સેનાનાયકોને નિમંત્ર્યા. કૃષ્ણાજી નાયક, મોરોપંત, પિંગલે, નેતાજી પાલકર, ગોમાજી નાઈક, નીલોપંત, સોમદેવ, સોનોપંત, દાબીર, ગંગાજી, મંગાજી, રઘુનાથ પંત, નાનાજી માલસુરે, એસાજી કંક વગેરે સેનાનાયકો તત્કાર યુદ્ધ મંત્રણા માટે એકઠા થયા. બોલો શિવાજી મહારાજે કહ્યું, જાવલી આપણું રણક્ષેત્ર છે અને પ્રતાપગઢ આપણું રણકેન્દ્ર છે. આપણે સમરાંગણ જગાવવાનું છે. તમારી ઈચ્છા હોય તો આપણે મેદાની યુદ્ધમાં ઝુકાવીએ. મેદાનમાં તો સમાન વીરની સામે સમાન વીર હોય. મોરો પંતે કહ્યું, નહીં મેદાની યુદ્ધમાં તો આપણે સાફ થઈ જઈએ. બરાબર છે, કૃષ્ણાજી નાયકે કહ્યું, મેદાની યુદ્ધ આપણને ભારે પડી જાય. દુશ્મન પાસે ધનની કમી નથી, વિરાટ અને વિશાળ સેના છે, એ યુદ્ધને લંબાવી પણ શકે છે. રઘુનાથ પંત બોલી ઉઠ્યા, આપણે ગઢમાં રહીને લડીએ તો પણ આપણી મર્યાદાઓ ઘણી છે, ખાસ કરીને અન્ન અને નાણાં ભીડ. મહારાજ, સોનેપંત ડબીર બોલી ઉઠ્યા, હું યુદ્ધથી નથી ડરતો, છતાંય કહું છું કે શું આપણે સંધિ પ્રસ્તાવ ન મોકલી શકીએ? સંધિ? શિવાજીની આંખો ફાટી ગઈ. સંધિ અને અફઝલખાન સાથે? તમે શી વાત કરો છો ડબીર? આ દગાબાજ જેણે આપણા વડીલભાઈની હત્યા કરી, જે દુષ્ટ છે, આતતાઈ છે, સઢ છે, એની સાથે સંધિ? નહીં ડબીર, સંધિને ભૂલી જાઓ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણનો માર્ગ છે. ક્ષમા કે પ્રાર્થના હવે આપણે ન કરી શકીએ. મરવું જ છે તો પછી હજારોને મારીને શા માટે ન મરવું? જય ભવાની, જય ભવાની, જય ભવાની. સભાગૃહ યુદ્ધનાથથી ગાજી ઉઠ્યું. આપણે યુદ્ધ કરવું છે. શિવાજી મહારાજનો ધીર ગંભીર અવાજ આવ્યો. હું એમ નથી કહેવા માંગતો કે શત્રુનું બળ હું નથી જાણતો. હું જાણું છું, છતાંય કહું છું કે યુદ્ધ અનિવાર્ય છે. ફક્ત આ યુદ્ધ કેમ લડવું કે જેથી વિજય આપણને જ મળે, એ નક્કી કરવા માટે આજની સભાનું આયોજન થયું છે. મહારાજ, નેતાજી પાલકર બોલી ઉઠ્યા, આ યુદ્ધ કેમ લડવું એ વિશે તમે હજુ નિર્ણય નથી કરી શક્યા એમ હું સમજુ છું. બરાબર છે મહારાજ? સાવ સાચી વાત છે નેતાજી. શિવાજી પોતાના વીરભદ્રસા નેતાજીને જોઈ રહ્યા. મહારાજ, યુદ્ધ જ કરવું છે તો થશે. પ્રતાપગઢ કેન્દ્ર સ્થાને રહેશે. દુશ્મનને જાવલીના જંગલમાં આવવા દો, જાવલીની પહાડી ઉપર એને ચડવા દો. વિકટ વનરાયમાં, કરાડોમાં, ભેખડોમાં, ખીણોમાં એના વિરાટ સૈન્યને અથડાવવા દો, એને થાકવા દો, પછી આપણે ત્રાટકીએ. પાલકારે કહ્યું, શાબાસ નેતાજી. એક વિનંતી મહારાજ, પાલકર બોલી ઉઠ્યા, માતાજી જીજાબાઈની અનુમતિ મેળવી લો. તમે રાજગઢ જઈ આવો અને માતા આશીર્વાદ મેળવી પાછા ફરો. શિવાજી રાજગઢ થઈ આવ્યા. માં, એમણે કહ્યું, અમે યુદ્ધનો નિર્ણય લઈ લીધો છે. નિર્ણય વ્યાજબી છે. મા જીજાબાઈએ કહ્યું, પણ શિવા, કોઈ પણ સંજોગોમાં તું એ નર રાક્ષસને એકલો ન મળતો. એ નર રાક્ષસ છે, એણે મારા એક પુત્રને હણી નાખ્યો છે. માં, હું એકલો જ એને મળીશ. શિવાજી ડઢતાથી બોલ્યા, હું એવા સંજોગો ઊભા કરીશ કે એ મને એકલાને જ મળવા નિમંત્રે. નહીં 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 શિવા, માં ચિલ્લાઈ ઉઠ્યા, એમ ન કરીશ, એ તને જીવતો નહીં છોડે. માં, શિવાજીએ હાથ જોડ્યા, હું એમ કરવાનો જ છું, તમારી અનુમતિની જ જરૂર છે. હું જે પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યો છું એ વિશે વિચારો અને આજ્ઞા આપો. જીજાબાઈ દક્ષ હતા, રાજનીતિને ચતુર હતા, સમજનારા હતા. એ સમજી ગયા કે શિવાજીના મનમાં કોઈ અકર બળ કેન્દ્રિત થઈ ચૂક્યું છે. એ સિવાય એ આવું ગાંડપણ ભરેલું સાહસ ન કરે. આ બળ કયું છે એ વિશે શિવાજીને પૂછવું એને ઠીક ન લાગ્યું. માં, એ રાક્ષસ આપણા દેવ મંદિરોનો નાશ કરતો કરતો નજીક આવી રહ્યો છે, હું એનો મુકાબલો જાવલીના અરણ્યોમાં કરીશ, મા ભવાનીની કૃપાથી વિજય મને મળશે એવી આશા હું રાખું છું. શિવા, જીજાબાઈના કંઠમાં ભીનાશ હતી. એ નરાધમ છે, દગાખોર છે, હું જાણું છું મા, શિવાજી બોલ્યા. હવે જાવલીમાંથી એ જીવતો નહીં જાય. ધર્મની રક્ષા માટે તું જે કંઈ કરીશ એ યોગ્ય જ કરીશ. માની રજા લઈ શિવાજી પ્રતાપગઢ પાછા ફર્યા. વાઈમાં ચોમાસું ગારવા રોકાયેલો ખાન શાંત બેસી રહ્યો ન હતો. એણે નાની નાની ટુકડીઓ ચારે તરફ રવાના કરી શિવાજીના પ્રદેશમાં અંતક ફેલાવી દીધો. ગામડા સળગાવ્યા, મંદિરો તોડ્યા, નિર્દોષોની કતલ કરી ઊભા પાક સળગાવી દીધા, કૂવાઓમાં ઝેર રેડ્યા. વર્ષા ઋતુ પૂરી થતાં ખાન હવે વાયથી આગળ વધ્યો. એક પ્રચંડ અજગર જેવડી એની સેના તરફ સંહાર વેરતી કીડીની ગતિએ આગળ વધવા લાગી. શિવાજીને એ જ વખતે એક કરુણ સમાચાર રાજગઢથી મળ્યા. સપ્ટેમ્બર તારીખ 5, 1659ના દિવસે એમના પત્ની સઈબાઈ સ્વર્ગે સિધાવ્યા. શિવાજી આ કરુણ સમાચાર પચાવી ગયા. એણે પોતાના સૈન્યનો યુદ્ધોત્સાહ જરાય નરમ ન પડવા દીધો. એ દરમિયાન દશેરા આવ્યા. શિવાજીએ શસ્ત્ર પૂજા કરી, અફઝલ ખાનને કૃષ્ણાજી ભાસ્કરને શિવાજી પાસે મોકલ્યા. કૃષ્ણાજી ખાને કહ્યું, તમે શિવાજી પાસે જાઓ, એને સમજાવો કે હું એમના પિતા શાહજીનો મિત્ર છું, વડીલ છું, ઉંમરમાં પણ મોટો છું. શિવાજીને કહો કે મને આવી મળે, એમાં જ એનું કલ્યાણ છે. લો આ મારો પત્ર, શિવાજીને હાથોહાથ પહોંચાડો અને સમજાવો કે યુદ્ધ કરવાથી કશું નહીં મળે સિવાય કે પરાજય અને રક્તપાત. કૃષ્ણાજી પ્રતાપગઢ આવ્યા. શિવાજી મહારાજે એમનો પ્રેમથી સત્કાર કર્યો. કૃષ્ણાજીએ ખાનનો સંદેશો આપ્યો અને પત્ર લંબાવ્યો. શિવાજીએ તુરત જ પોતાના મિત્રમંડળને અને સેનાનાયકોને બોલાવ્યા. પત્ર વાંચો. યા અલી, મદદ મુહર શાહી જદજ મિહર મુર્તજા બર મિહરવ મહા ખુસરવ આદિલ અલી બાદ અજ મહમ્મદ બાદશાહ અવિચાર અજ્ઞાન કે વશ હોકર તુમને આદિલ શાહી કે મુલક જીત લીએ હૈ ઓર કોકન પ્રદેશ કે મુસલમાનો કો તકલીફ પહોંચાઈ હૈ ઉન્હેં લૂટા હૈ ઓર બાદશાહી મુલ્ક કે કિતને હી કિલ્લે હડપ લીએ હૈ ઇસલીએ દમનાર્થ મેં અફઝલ ખાન આ રહા હું ઓર ફરમાન કરતા હું કે આદિલ શાહી કે તમામ કિલ્લે વાપસ કર દો, મુગલ શાહી કા પ્રદેશ છોડ દો, જાવલી કી જાગીર ચંદ્રાવ કો વાપસ દે દો ઓર સર ઝુકા કે હમારી સામને પેશ આવો તો જીવતદાન મિલ સકતા હૈ, વરના મેં અફઝલ ખાન પ્રતાપગઢ કી ઈંટ સે ઈંટ બજા દૂંગા. એ રાત્રે શિવાજી એકલા કૃષ્ણાજી ભાસ્કરને જઈ મળ્યા. કૃષ્ણાજી, આપ વડીલ છો, હિતચિંતક છો, હિન્દુત્વના પરમ ઉપાસક છો. શિવાજીએ કહ્યું, તમે મને કહો કે હું શું ખોટું કરી રહ્યો છું, તમારો ઉદ્દેશ હું જાણું છું. કૃષ્ણાજી બોલ્યા, હિન્દુ ધર્મના રક્ષણ માટે તમે લડો છો, મારો આ ઉદ્દેશ સાચો છે કે ખોટો એ કહો. મહારાજ, તમે તો હિન્દુત્વના રખેવાર છો, તમારો ઉદ્દેશ્ય ખોટો કેમ હોય? મારો ઉદ્દેશ્ય સાચો છે તો પછી મારું યુદ્ધ પણ સાચું છે, બરાબર? મહારાજ ખાન સાથે યુદ્ધ કરી તમે શું મેળવશો? કૃષ્ણાજીએ પૂછ્યું, ધર્મની રક્ષા કરતાં કરતાં મૃત્યુ તો મળશે જ, એ મૃત્યુ ઉજરું હશે, પણ કૃષ્ણાજી સાચું કહું છું, આ યૌવનોને હાથે હિન્દુ ધર્મનો જે વિધ્વંસ થઈ રહ્યો છે એ સહન નથી થતો. જુઓ પંઢરપુરના વિઠ્ઠોબાજીની દશા જુઓ, આપણી કુળદેવની ભવાનીની દશા જુઓ. શિવાજી મહારાજ, તમે સાચા છો, તમારો માર્ગ ધર્મનો માર્ગ છે, તમારું હિત મારે હૈયે છે, તમારા તરફ મને સંપૂર્ણ માન છે, પણ હું શું કરી શકું? કૃષ્ણજી બોલી ઉઠ્યા, તમે ઘણું કરી શકો છો કૃષ્ણજી, શિવાજીએ તક ઝડપી લીધી, વધારે નહીં, ફક્ત એક જ કામ કરો, ખાનને સમજાવો કે હું એને મળવા તૈયાર છું, એને કહો કે હું ભયભીત છું, એને સમજાવો કે અમારું સૈન્ય અપૂરતું છે. કૃષ્ણજી ચકિત બની સાંભળી રહ્યા. તમે એને મળવા માંગો છો મહારાજ? ચોક્કસ મળવા માંગુ છું, પણ હું જે જગા નક્કી કરું ત્યાં જ હું એને મળવા માંગુ છું, અને એ જગા ઉપર ખાન મને મળવા માટે આવે જ આવે એવું તમારે કરવાનું છે. શિવાજી બોલ્યા, બોલો, કરી શકશો? મહારાજ, હિન્દુ ધર્મના અભ્યુદય માટે આટલું નાનું કામ તો હું જરૂર કરી શકીશ. ધન્ય ધન્ય કૃષ્ણજી. શિવાજી મહારાજે કૃષ્ણજીના બે હાથ પોતાના હાથમાં લઈ લીધા. તમે ધન્ય છો કૃષ્ણજી, તમે જ સાચા હિન્દુ છો, તમે જ ધર્મરક્ષક છો. મહારાજ કૃષ્ણજી હસ્યા. કહેવાય છે કે પારસમણીના સ્પર્શે કથિર સોનું બની જાય છે. નહીં કૃપાજી, શિવાજીએ કૃષ્ણજીને છાતી સાથે દબાવ્યા, તમારા દર્શનથી હું આજે પાવન બન્યો છું. ખાનને પ્રતાપગઢની સાવ નજીક ખેંચી લાવો, અમારી બંનેની ભેટ અહીં જ થાય. આ પ્રતાપગઢના દુર્ગની છાયામાં એવું ગોઠવો, એમ જ થશે મહારાજ. કૃષ્ણજી બોલ્યા, પણ સાવધાન રહેજો, એ ખાન નથી પણ સાપ છે, અને સાપનો વિશ્વાસ ન થાય. તમે બેફિકર રહો કૃષ્ણજી. શિવાજી હસ્યા, હું સંભાળી લઈશ, તમે એને સાવ નજીક ખેંચી લાવો, આટલું કામ કરો અવશ્ય. બીજે દિવસે સભામાં શિવાજીએ કૃષ્ણજીને સત્કાર્યા અને પ્રગટ ભાવે કહ્યું, કૃષ્ણજી, ખાન સાહેબ મારા વડીલ છે, કાકા સમાન છે. આદિલશાહીના દુર્ગો પરત આપવા માટે અને મેં જીતેલો મુલક પાછો સોંપવા માટે અમારી વચ્ચે સંધિ થવી જરૂરી છે. ખાન સાહેબ દયાળુ છે, એ અમારા અપરાધો માફ કરશે. મારા તરફથી તમે ખાન સાહેબને વિનંતી કરો કે તેઓ જાવલી પધારે. તેઓ જો જાવલી આવશે તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ. વસ્ત્ર, આભૂષણો અને ભેટ સોગાદો આપી શિવાજીએ કૃષ્ણજી ભાસ્કરને રવાના કર્યા. કૃષ્ણજીની સાથે શિવાજીએ પોતાના તરફથી પંતાજી ગોપીનાથને એકાંતમાં સમજાવ્યા. પંતાજી, એન કેન પ્રકારેણ ખાનને જાવલી સુધી ખેંચી લાવો. તમને બાકીની કોઈ પણ શરત અને જામીનગીરી આપવાની છૂટ છે. ભાસ્કર અને ગોપીનાથ ખાનને મળ્યા. કૃષ્ણજી ભાસ્કરે વિસ્તારથી શિવાજીના મનની વાત કહી સંભળાવી. હજુર, શિવાજી ખૂબ જ શર્મિંદા બની ચૂક્યા છે. ભૂલ કર્યા પછી હવે પસ્તાય છે. જીતેલો તમામ મુલક એ આપને ચરણે ધરી દેવા તૈયાર છે. આપ જે કહેશો એ દંડ ભરવા પણ તૈયાર છે. શિવાજીનું એક નમ્ર નિવેદન છે કે ખાન સાહેબ જાવલી પધારે અને અમારી મહેમાન ગતિ માણે સંધિની શરતો જાવલીમાં નક્કી કરી લેશું. ગોપીનાથે આ તક ઝડપી લીધી. હજુર, શિવાજી રાજે આપને પૂજ્ય ગણે છે, વડીલ સમજે છે, ભૂલ થવાથી દુઃખ અનુભવે છે, ખૂબ જ ગ્લાની મહેસૂસ કરે છે. આપને જાવલી પધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવતા શિવાજી રાજે કહ્યું છે કે અમને આપની પૂજા કરવાની તક આપો. ખાન ગર્વિષ્ઠ હતો, એ ફૂલાઈ ગયો. એણે તુરત જ સેનાનાયકોને જાવલી તરફ પ્રયાણ કરવાનો હુકમ આપી દીધા. ખાનની વિશાળ તુફાની સમુદ્ર જેવડી સેના જાવલી તરફ ચાલી નીકળી. પણ જ્યારે ખરેખર જાવલીના ગાઢ અરણ્યો શરૂ થયા કે કુછ અટકી પડી. જંગલ અને એ પણ જાવલીનો, જ્યાં સૂર્ય કિરણો પણ પૃથ્વીને અડકી શકતા નહીં એવા ઘનઘોર જંગલમાં ખાનની સેના અટવાઈ મુશ્કેલીઓ અપરંપાર વધી પડી. પછી પહાડોના ચઢાણો શરૂ થયા. ભયાનક ખીણોને જોઈ સૈનિકો હેપતાઈ ગયા. કરાડો, સીધા ચઢાણો, ઉત્તરાયણ, નદીઓ, નારા આ બધાને પસાર કરતી ખાનની શહેરના કીડીની ગતિએ આગળ વધી રહી. સેંકડો ઘોડેસવારો ઊંડી ખીણમાં ગબડી પડ્યા. કેટલાય પદાતિઓએ પ્રાણ ગુમાવ્યા. સાપ, જંગલી જનાવરો કેટલાય યવનોને ડંસી ગયા કે ખાઈ ગયા. સેના જ્યારે જાવલી પહોંચી અને કુમુદવતી નદીને કાંઠે સ્કંધાવર પડ્યો ત્યારે બારીએ સેના થાકીને લોટ થઈ ગઈ હતી. શિવાજી મહારાજે સંદેશો મોકલ્યો, પૂજ્ય ખાન સાહેબ, આપ જાવલી આવી પહોંચ્યા એથી હું ખૂબ જ આનંદિત થયો છું. મારે આપનો તથા અન્ય સેનાનાયકોનું વિરોચિત સન્માન કરવું છે. આપના સરદારો યાકુત ખાન, મુસે ખાન, અંબાર ખાન, અંકુશ ખાન, હસન ખાન, મંબાજી, ભોંસલે તમામનું મારે સ્વાગત કરવું છે. મેં સાંભળ્યું છે કે તમારી પાસે હીરાના વેપારીઓ હીરા વેચવા આવ્યા છે. કૃપા કરી આપ એ વેપારીઓને મારી પાસે મોકલી આપો કે જેથી હું હીરા ખરીદી શકું અને આપ સર્વને સન્માનની શકું. ખાનના સેનાપતિઓ શિવાજીનો આ સંદેશો સાંભળી હર્ષથી પાગલ થઈ ઉઠ્યા. ખાને હીરાના વેપારીઓને પ્રતાપગઢ મોકલી આપ્યા. શિવાજી અને અફઝલખાન વચ્ચે મુલાકાત માટે સ્થળ નક્કી થયું. પ્રતાપગઢના દુર્ગની બહાર થોડેક દૂર એક સ્થળે સમિયાણો ઊભો થયો. ખાન આ સમિયાણામાં આવવા માટે સહમત થયો. 10 નવેમ્બર 1659 ગુરુવારે બપોરે આ મુલાકાત નક્કી થઈ. 9 નવેમ્બર 1659 રાત્રે શિવાજીએ પોતાના તમામ ધુરંધર સેનાનાયકોને એકત્ર કર્યા. મોરોપંત, પંતાજી, સુભાન ઇંગલે, રઘુનાથ અત્રે, માણકોજી દહતોડે, શ્યામરાજ પંત, રાજેકર શિવાજી, દેશકાંતે, પીલાજી બેદાદાર, કાનોજી જેદે, ઝુંઝારાવ કૃષ્ણાજી ગાયકવાડ, નેતાજી પાલકર, તાનાજી માલુસરે, એશાજી કંક વગેરે તમામ એકઠા થયા. શિવાજી શાંત સ્વસ્થ અવાજે બોલ્યા, હું બોલું છું એ શબ્દે શબ્દ તમારા અંતરે કોતરી લો અને એનું અક્ષરશ પાલન કરજો તો જ આપણો વિજય નક્કી જ છે. આજ્ઞા આપો મહારાજ, બધા એકી અવાજે બોલી ઉઠ્યા. બાદલ નાયક શિવાજી બોલ્યા, તમારી સેના લઈ અત્યારે જ પ્રતાપગઢ છોડી પારંગાવની ગટાટોપ વંદરાયમાં ચિત્તાની ચપરતાથી છુપાઈ જાઓ. એક પણ શબ્દ બોલ્યા વગર બાદલ નાયક ઉપડી ગયા. કાનોજી જેજે, તમે અને બાજી તમારે સંજ્ઞા મળતા જ ખાનની સેના ઉપર તૂટી પડવાનું છે. કોઈ પણ યૌવન ચઢાણ ચડી પ્રતાપગઢની દિવાલ સુધી ન પહોંચવો જોઈએ. જેજે અને બાજી ઉપડી ગયા. નેતાજી શિવાજી પોતાના મહાન સેનાપતિ તરફ જોઈ બોલ્યા, તમારે નદી કિનારે રહેલા ખાનના મુખ્ય સૈન્ય ઉપર તૂટી પડવાનું છે. ભલે પ્રભુ. દરેકે દરેકને સંજ્ઞા કેવા પ્રકારની મળશે એ અગાઉથી જ સમજાવી દેવામાં આવ્યું હતું. 10 નવેમ્બરની પહોહ ફાટી. પ્રતાપગઢ શિવાલયમાંથી ત્યારે રુદ્રસ્તુતિના સ્વરો ઉઠ્યા. શિવાજી મહારાજ પોતાના ધીર ગંભીર અવાજે દશાનંદ રાવણનું રચેલું શિવસ્તોત્ર બોલી રહ્યા હતા. જટા કટા ધગદ ધગદ વિલોલ પીચી વલલરી વિરાલમાન મૂર્ધની સંહારના દેવ પિનાક પાણી ભગવાન ચંદ્રશેખર શિવાજીના બંધ ચક્ષુઓ સામે પ્રસન્ન બની ઊભી ગયા જાણે. પૂજન વિધિ પરવારી શિવાજી બહાર આવ્યા. બ્રાહ્મણોને દાન આપ્યું. પછી અંદરના ખંડમાં જઈ લોક કવચ પહેર્યું. ઉપર સામાન્ય વસ્ત્રો પહેરી લીધા. માથે શિરસ્ત્રાણ મૂક્યું. આંતરવસ્ત્રોમાં કટાર છુપાવી દીધી. વાઘનખ સંભાળી લીધા. ઢાલ તરવાલ લઈ માં દુર્ગા ભવાનીનું સ્મરણ કરી એ બહાર નીકળ્યા. આ તરફ અફઝલખાન પણ તૈયાર થઈ બહાર નીકળ્યો. શિવાજી અને ખાનની ભેટ જે સમિયાણામાં થવાની હતી એ સમિયાણે પ્રતાપગઢના દુર્ગની ઢલાન ઉપર હતો. ખાનની સાથે 1200 સૈનિકોને તત્કાળ રોકી દેવામાં આવ્યા. ક્યાં બાત હે? ખાને પૂછ્યું. હજુર, મુલાકાત તમારી અને શિવાજી વચ્ચે જ છે, પંતાજી બોલી ઉઠ્યા. અંગરક્ષક ખાન બોલ્યો, આપની શરીર રક્ષા માટે 10 અંગરક્ષક પૂરતા છે ખાન સાહેબ, પંતાજી હસ્યા. 1200 સૈનિકો જોઈને તો શિવાજી ગભરાઈ જશે અને દુર્ગમાંથી બહાર જ નહીં નીકળે. 10 અંગરક્ષકો રહેમત ખાન, પહેલવાન ખાન, પિલાજી મોહિતે, સકરાજી, અબ્દુલ સૈયદ અને બંડા સૈયદને સાથે લઈ ખાન આગળ વધ્યો. બરાબર બપોરે 1 વાગે ખાન સમિયાણા પાસે આવી પહોંચ્યો. બરાબર એ જ સમયે શિવાજી પણ આવી પહોંચ્યા. સામ સામેના દરવાજામાંથી બંને સમિયાણામાં દાખલ થયા. ખાન આગળ વધ્યો. આવો શિવાજી, રાજે તમારો માર્ગ ભૂલ ભરેલો હતો, તમારે મારી સાથે બીજાપુર આવવું પડશે, આવો. બંને એકબીજાને ભેટવા માટે આગળ વધ્યા. ખાનનું શરીર પ્રચંડ અને કદાવર હતું. શિવાજીનું કદ નાજુક હતું. ઘરે મળવાના નિમિત્તે ખાને શિવાજીની ગરદન ડાબા હાથે દબાવી બીજા હાથે કટારી ખેંચી શિવાજીના પેટ ઉપર ફેરવી, પણ શિવાજીના લોહ કવચ સાથે અથડાઈ એ ખણખણી ઉઠી. શિવાજી મલ્લ હતા, એણે પોતાની ગરદન છોડાવી લીધી અને વાઘનખથી ખાનનું પેટ ચીરી નાખ્યું. અફઝલખાનને દર્દનાક ચીસ પાડી લોહીનો ફુવારો છૂટ્યો અને આંતરડા બહાર ઘસી આવ્યા. દગા દગા દગા, ખાન ગરજ્યો. એક ક્ષણ પણ ચૂક્યા વગર શિવાજીએ તલવાર ખેંચી ખાનની ગરદન ધડથી અલગ કરી નાખી. સૈયદ બંડા તલવાર ખેંચી સામિયાણામાં ઘસી આવ્યો, પણ જીવા માલાએ સૈયદ બંડાનો ઊંચો થયેલો તલવારધારી હાથ એક જ સપાટે કાપી નાખ્યો. સૈયદનો હાથ દૂર ઉડી પડ્યો. ગર્જના કરી સૈયદ ફર્યો, પણ એ દરમિયાન માંજીવા માલાએ એને ચીરી નાખ્યો. પાલખીવાળાઓ ખાનની લાશને પાલખીમાં મૂકી ભાગવા લાગ્યા ત્યારે જીવામાલાએ એ તમામના પગ કાપી નાખ્યા. ખાનના અંગરક્ષકો હવે સામિયાણામાં ઘસી આવ્યા. શિવાજી મહારાજની તલવાર વીજળીની જેમ ચમકી. શિવાજીના અંગરક્ષકો ઘસી આવ્યા. તલવારો ચમકી ઉઠી. એ દરમિયાન સંભાજી કાવજી ખાનનો માથું લઈ તથા શિવાજીને આગર કરી પ્રતાપગઢના દુર્ગમાં પહોંચી ગયા. શિવાજી દુર્ગ ઉપર પહોંચ્યા ત્યાં જ સંકેત આપતી તોપો ગરજી ઉઠી. રણભેરીઓ ગાજી ઉઠી. ચારે તરફથી રણગર્જના ઉઠી. હર હર મહાદેવ હર ઈશારો સાંપડતા જ શિવાજીના સેનાનાયકો પોતપોતાના સૈન્ય સાથે વાઘની જેમ આગળ વધ્યા. ખાનની ફોજ ભોજન લેવાની તૈયારીમાં પડી હતી. એમને તો એમ જ હતું કે હવે યુદ્ધ થવાનું જ નથી. તોપની ગર્જનાઓ, રણભેરી શંખનાદ અને રણગર્જનાઓ સાંભળી ખાનની ફોજ ચકિત બની ગઈ અને બરાબર ત્યારે જ શિવાજીની ફોજ ચારે તરફથી એને ઘેરી વળી. નેતાજી પાલકરે સિંહ ગર્જના કરી, કાપી નાખો યૌવનોને, હર હર મહાદેવ હર. હાથમાં નાગી તલવાર લઈ મુસે ખાન બહાર આવ્યો. એણે તુરત જ ઘોડો પલાણ્યો. હસન ખાન અને અન્ય યૌવન સરદારો પણ શમશેર ખેંચી ઘસ્યા. સૈન્ય તૈયાર થાય એ દરમિયાનમાં ઘમસાણ યુદ્ધ જામી પડ્યું. યેશાજી કંક, તાનાજી માલસુરે, કમલોજી સોલંબે, રામજી અંગારકર વગેરે શિવાજીના સેનાનાયકો રુદ્રના ગણની માફક ઘૂમી વર્યા. નારાયણ બ્રાહ્મણ બંને હાથે તલવાર ફેરવી રહ્યો. ધડાધડ માથા કપાતા હતા. સભ્યો સબ શમશેર વિંજાતી હતી. ભાલાઓ ફેંકાતા હતા. શક્તિઓ કટારો ખચોખચ વિંજાઈ રહી. સોણીતના ફુવારાઓ ચારે તરફ ઉડી રહ્યા. તલવારો ઉઠતી હતી, નાગણીઓની જેમ વિંજાતી હતી, વીજળીની જેમ માથાઓ ઉડી પડતા હતા, અષાઢના હેલાડની જેમ. અલ્લાહ અકબર, હર હર મહાદેવ, હર ગગનભેદી રણગર્જનાઓ સંભળાતી હતી. ભર બપોરનો સૂર્ય ઢળ્યો ત્યારે તુમુલ યુદ્ધ જામી પડ્યું. ચારે તરફ લાશો જ લાશો, ચારે તરફ ઢૂંઢ અને માથાના ઢેર, ચારે તરફ ક્ષત વિક્ષત માનવ અંગાંગો લોહીના ખાબોચિયામાં પગ મૂકતા, પડતા, આખડતા, ફરી ઊભા થતા યોદ્ધાઓ વિદ્યુત વેગથી તલવાર ચલાવી રહ્યા. શિવાજી મહારાજ પ્રતાપગઢના કોટ ઉપરથી આ ભીષણ લોહિયાર જંગ જોઈ રહ્યા હતા. મહાપરાક્રમી મુસેખાન હજુ અપ્રિતમ શૌર્યથી લડતો હતો. એણે પોતાના સૈન્યને અને સેનાનાયકોને ગર્જના કરી કહ્યું, ભાગશો નહીં, ભાગશો તો મરશો, કારણ કે આ પ્રદેશ અને પહાડીમાં અટવાઈને મરી જશો. બહેતર છે કે દુશ્મનોને મારીને મરવું. મુસેખાનના પડકાર છતાંય આદિલશાહી સેના ભાગી છૂટી. મુસેખાન પણ હવે ભાગ્યો, યાકુત ખાન ભાગ્યો, અફસલખાનનો પુત્ર ફાજલ ખાન ભાગ્યો, મંબાજી ભોંસલે કપાઈ મુવા, અમ્બુલ ખાન, રણકુલ્લા ખાન, રાજાજી ગાટકે અને અફઝલખાનના બે નાના પુત્રો કેદ પકડાયા. રાત ધરી ચૂકી. ભાગી છૂટેલ ખાનની સેના જંગલમાં પ્રવેશી કે તુરત જ જંગલમાં છુપાયેલી બાદલ નાયકની સેના એમના ઉપર તૂટી પડી. પથ્થરે પથ્થર પાછળથી, વૃક્ષે વૃક્ષ પાછળથી તલવારધારી મરાઠાઓ કૂદી પડ્યા. ખાનની મોટાભાગની સેના માટે જાવળીનું જંગલ કબ્રસ્તાન બની ગયું.